પક્ષીઓમાં હાહાકાર મચી જાય તેમ અયોધ્યાની દશા થઈ. અને જ્યાં આગળ રુદન સંભળાયું એની સાથે જ સર્વને જાણ થઈ ગઈ. તુલસીજી પણ નોંધે છે, પ્રાણ કંઠગત ભયવ વાલ, મહારાજ દશરથજીના પ્રાણ ગળે આવી ગયા હતા, કંઠ ભરાઈ ગયો. ભગવાનના વિયોગમાં હવે પ્રાણ શરીરમાં રહેવા માટે તૈયાર નથી. હા રઘુવીર પ્રાણ પીરીતે તુમ વિન જીયત બહુત દિન બીતે. બહુ થઈ ગયું પ્રભુ, આપના વગર જીવવું હવે શા કામનું છે. આમ દશરથજીએ પણ ઈચ્છા મૃત્યુનો સ્વીકાર કરી લીધો. ભગવાનના વિયોગમાં હવે જીવવાની ઈચ્છા જ નથી, જરા ઈચ્છા નથી. ભગવાન વગરનું જીવવું શા કામનું. ગોવિંદ રહિતાગમમ તમ કુપથમ વિજાનીયા. ભગવાન વગરનો જે માર્ગ છે એ કુપંથ છે. પ્રથમ તમ વિજાનીયાદ ગોવિંદ રહિતાગમ. ભગવાન વગર જે માર્ગે ચાલીએ જીવીએ એ બધા જ કુપથ છે. દશરથજીનો પણ દ્રઢ સંકલ્પ છે કે ભગવાનના વિયોગમાં હવે જીવીને કરવાનું શું, માત્ર શરીરને જ સાચવવાનું. વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે કોઈ રસ રહ્યા ન હોય, કોઈ શક્તિ ન રહી હોય, કોઈ ઉત્સાહ ન રહ્યો હોય, માત્ર શરીરને સાચવવા ખાતર જ જીવવાનું હોય. અને ક્યારેક ક્યાંક ભાઈ જીવીએ છીએ હવે જેમ તેમ જીવીએ છીએ, શું કરીએ. આમ નિશાસો જેને કહેવાય, ઘણા માણસના મોડેથી નીકળતો હોય. એટલે એ બોજરૂપ જીવન ભગવાનના વિયોગથી, ભગવાન વગરનું જીવન એ હવે બોજરૂપ થઈ પડ્યું. માણસને ગમે એટલું શરીર વજનદાર હોય ને તો પોતાનો બોજ લાગે નહીં, પણ બીજા કોકે જો કંઈક આપ્યું હોય તો ભાર લાગે, થોડો થોડો ટાઈમ તું ઉચકી લે. અરે સંતાન પણ બીજાનું હોય તો થાક લાગ્યો, હવે થોડોક ભાર તમે લઈ લો ને, પણ પોતાનું હોય તો ગમે એટલું વજન હોય તોય એનું વજન લાગે જ નહીં. શરીર પોતાનું છે, એનું વજન ક્યારેય નહીં લાગે, ભલે ને ક્વિન્ટલ ઉપર હોય. જોયા છે ને મોટા પીપ, કદાચ 135 કિલો હોય, પણ એ વજન એને પોતાને ના લાગે. બહુ નાની ઉંમરમાં ખબર છે, ચોબેજી આવેલા, એટલો મોટો ઘેરાવો હતો એના એના જબ્બાનો જ, આપણા જેવા 10 જણ અંદર આવી જાય એક જબ્બાનો. આપણે એની પાછળ પાછળ ગયા 2-3 છોકરાઓ, ત્યાં કુએ ચંપલ ઉતારેલા મંત્ર કુપર ગાડી, તે એને એના બુટ આ નીચે દેખાય નહીં, તે જોડે માણસ બીજો એને પહેરાવે પગ તારે. શરીર આટલું બધું ભારે છતાંય ચાલે, અને છત્રી છત્રી ચાલી લાડુ ખાતું, બોજરૂપ ના લાગે કારણ કે પોતાનું છે. એમાં સુખ અને આનંદ મળે છે, શાંતિથી ફરે છે, બધી સુવિધાઓ સચવાય છે. પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે, શરીર સચવાતું ન હોય, શરીર દ્વારા જે સુવિધાઓ છે જોવાની, બોલવાની, સાંભળવાની, ચાલવાની, ખાવાની, આ બધી છે, એ સુવિધાઓ સચવાય ને ત્યાં સુધી શરીર બોજ રૂપ લાગે નહીં. પણ જો સુવિધાઓ ગઈ, કાન ગયા, આંખ ગયા, દાંત ગઈ, દાંત ગયા, પરાધીનતા આવી જાય ને, ત્યારે બોજ રૂપ લાગે. મહારાજ દશરથજીને એવી કોઈ સ્થિતિ તો છે નહીં, પણ ભગવાનના વિયોગની અંદર હવે શરીર બોજ રૂપ લાગે છે કે હવે જીવીને કરવાનું શું. પ્રાણ કંઠગત ભયઉ ભુવાલુ, મહારાજ દશરથજીના પ્રાણ છેક ગળે આવી ગયા, ભગવાનના વિયોગમાં હવે ગળે આવી ગયા, હવે થાક્યા ભી, હવે ગળે આવી જવું. આમ દશરથજી માત્ર પ્રભુના વિયોગ માટે જ આ કલ્પાંત છે, આ પીડા છે. જો પ્રભુ પાછા આવી જાય તો જીવવામાં કશો વાંધો નથી, ભગવાન બીજા 100 વર્ષ આપે તો જીવવાની તૈયારી, પણ પ્રભુ ભગવાન સાથે હોય તો 14 વર્ષનો વનવાસ, 14 વર્ષનો વિયોગ કેવી રીતે સહન થઈ શકવાનો છે, જ્યાં ભગવાન સિવાય એક ક્ષણ ન ચાલતી હોય ત્યાં 14 વર્ષ કેવી રીતે પસાર કરવા. અને એ કારણે દશરથજીના પ્રાણ છે ગળે આવી ગયા. મની બિહીન જનુ વ્યાકુલ, આપણે ત્યાં માન્યતા છે કે ફેણવાળા કેટલા એવા સર્પ હોય છે અને માથે મણી હોય છે, એક આપણી આપણે ત્યાં પુરાણ ગ્રંથોની માન્યતા છે, ઉપનિષદો વેદોના નહીં. વેદ ઉપનિષદમાં ઝાઝા ચમત્કાર નથી, જ્ઞાન છે, પણ પુરાણોની અંદર ઢગલા બંધ ચમત્કારો છે, ઢગલા બંધ ચમત્કારો. અને વેદોમાં ન હતા, ઉપનિષદોમાં ન હતા, બ્રાહ્મણમાં નહીં, આરણ્યકમાં પણ નહીં, પણ જ્યાં પુરાણોનું સર્જન થયું ત્યાંથી બધા જ ચમત્કારોની શરૂઆત થઈ. તો એ માન્યતા પ્રમાણે સર્પના મસ્તક ઉપરનો મણી ખોવાઈ જાય, ક્યાંક છીનવાઈ જાય, ત્યારે એ એટલો બધો વલોપાત કરે, એટલો બધો વ્યાકુળ થાય, દંભ ઝાડા કરે, એનાથી રહી ના શકાય. અને આખરે એ મણીના વિયોગથી, મણી વગર સર્પ મૃત્યુ પામે. તો એ બાબતને તુલસીજીએ કહેતા કહ્યું કે દશરથજીની એની પરિસ્થિતિ કઈ છે, હાલ કેવા છે. મન વિહીન જાનુ વ્યાકુલ વ્યાલુ, એ માથાના મણી સિવાય જેમ આખું જીવન એને અંધકારમય લાગે, સ્વાભાવિક છે. જેને શિરોમણી કહેવાય, આખા શરીરની અંદર માથું એ ગૌરવપૂર્ણ છે, અને માથાની અંદર પણ મગજની સમજ વિચાર શક્તિ એ શિરોમણી છે, પણ જેના મનમાંથી, જેના મગજમાંથી વિચાર શક્તિ ખલાસ થઈ જાય, છીનવાઈ ગયું એનું બધું છે, કશું જ ના રહ્યું એના જીવનમાં. જેમ સ્મૃતિ શક્તિરૂપી મણી છીનવાઈ ગયો પછી એ જીવવા લાયક રહે જ નહીં, કોમામાં જતો રહ્યો હોય, 12-15 વર્ષ સુધી કોમામાં રાખેલા છે, કશો જ અર્થ નહીં. એમ અહીંયા તુલસીજી એ કહેવા છે, કહેવા માંગે છે, મની વિહીન જનું વ્યાકુલ વ્યાલુ. જેમ સ્મૃતિ શક્તિ જાય અને માણસ ખલાસ થઈ જાય, એમ મહારાજ દશરથજી પણ ભગવાનના વિયોગમાં પ્રાણ કંઠગત જતાની સાથે જ હવે એ શરીરમાં રહેવા માટે તૈયાર હતા. કારણ કે જેમ સર્પને મણીનો વિયોગ સહન ન થાય, એમ મહારાજ દશરથજીને કે ભગવત ભક્તને ભગવાનનો વિયોગ સહેજ પણ સહન થઈ શકતો નથી. અને એને કારણે ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ. અને ઉપમા કોની સાથે આપી? સરોવરના કમળ સાથે. નયન કમળ, મુખ કમળ, આમ બધા કમળ 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 કહી દીધા આખા શરીરને, કાયા વાળી કમળની પણ એને ખાવા વાળો કોઈ હાથી છે, કાયાનું સરોવર, એની અંદર કમળ ખીલ્યા છે, મુખ કમળ ને નયન કમળ, બધા હસ્તકમલ, ચરણ કમલ, કેટલા બધા કમળ છે, અને બધા કમળ આ કાયાની સરોવર વાડીમાં ખીલેલા. એક હાથી આવ્યો કાળ રૂપી, એ કાળ એક એક કમળ ને, નયન કમળ ને, મુખ કમળ ને, ચરણ કમળ ને, બધા એને લઈ લઈને ખાવા માંડે. કાળ કાયા વાડી કમળ ની, કાળ કુંજર નિત્ય ખાય. આમ અહોનિશ માણસની ગતિ, માણસની યાત્રા મૃત્યુ તરફ આગળ વધી રહેલી છે દરેક વ્યક્તિ. અને એને માટે કહ્યું મની વિહીન, જેમ ઇન્દ્રિય સકલ વિકલ ભય ભારી, સરસી સરોવરની અંદર જેમ પાણી સુકાયા હોય અને કમળનું સરોવર, કમળનું વન આખું બળીને ખાક થઈ જાય, સુકાઈ જાય, એમ મારા દશરથજીના જીવનની અંદરથી ભગવાનના દર્શનનું આયુષ્ય ખૂટ્યું છે, ઇન્દ્રિયોના કમળ સુકાવા માંડ્યા છે.